તારીખ 21-8-1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 361 અને 362 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 289
અને ઉપર ઉપર ને આત્મરુચિ એમ બે પ્રકાર એનું લક્ષણ એટલે એનું ચિહ્ન શું છે લક્ષણના બે અર્થ થાય છે એક ચિહ્ન પણ થાય છે અને એક સ્વરૂપ પણ થાય છે એનું સ્વરૂપ શું છે રુચિનું સ્વરૂપ શું છે રુચિનું ચિહ્ન શું છે એનું સમાધાન આપ્યું છે કે યથાર્થ રુચિ તીખી રુચિ ઉગ્ર રુચિ હોય તો વારંવાર પોતા તરફ પુરુષાર્થ ઉપડે છે રુચિ છે વાંધો નહીં આવે બરાબર છે રુચિ છે એ પુરુષાર્થનું કારણ છે પુરુષાર્થ એનું કાર્ય છે રુચિ અને પુરુષાર્થને કારણ કાર્યનો સંબંધ છે એટલે જેને યથાર્થ રુચિ હોય અથવા ઉગ્ર રુચિ હોય ઉગ્ર કયો કે તીખી કયો તો વારંવાર એનો પુરુષાર્થ પોતા તરફ ઉપડે છે સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થ એ રુચિના કારણે ઉપડે છે આત્મરુચિમાં ભાવભાષણ પૂર્વક જે રુચિ છે એ સ્વરૂપ સન્મુખના પુરુષાર્થનું કારણ છે એ પહેલા કોઈને આત્મરુચિ હોય છે એ અવ્યક્ત રુચિ ગણવામાં આવે છે અને ભાવભાષણ પછીની રુચિને વ્યક્ત રુચિ કહે છે અવ્યક્ત રુચિ એટલે પોતાને પણ કંઈ સમજાય નહીં ખ્યાલ આવે નહીં પણ રુચે કેવી રીતે રુચે કે સત્શાસ્ત્ર અને સત્શ્રવણ બંને કાળમાં આત્મ સ્વરૂપનો વિષય સામે આવે ત્યારે રુચે બહુ આત્મગુણોનો વિષય આવે એટલે બહુ રુચે બીજી કાંઈ ખબર ન હોય પણ રૂચા કરે એ વિશે એ સારું લક્ષણ છે અને ભાવભાષણ પછી તો સ્પષ્ટપણે પોતાના ગુણ નિધાનને લક્ષમાં રાખીને રુચિ ઉત્પન્ન થઈ જાય છે એ રુચિ ઉગ્ર રુચિ હોય છે તીખી રુચિ હોય છે અનન્ય રુચિ એને કહે છે અને એને લઈને સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ ઉત્પન્ન થાય છે પોતાને યથાર્થ રુચિ છે કે નહીં તે પોતાને વિચારવાનું છે યથાર્થ રુચિ પોતાને છે કે નહીં તે પોતાને વિચારવાનું છે સુગાનીજીએ રુચિના વિષયમાં એક જગ્યાએ લખ્યું છે કે ચર્ચામાં આવેલું કે સામાન્ય રુચિને રુચિ ગણતા નહોતા સામાન્ય રીતે મુમુક્ષુમાં કોઈ સામાન્ય રુચિવાળા હોય તો એમ એના માટે એમ કહેવાય કે આ રુચિવાળા જીવ છે આમની રુચિ ઠીક છે સારી છે એમ કહેવાય પણ એમની ગણતરીમાં એવું નહોતો આવતો એટલે એમણે એક પતંગિયાનો દાખલો આપેલો કે પતંગિયું દીવાને જોવે છે એટલે સીધું પોતાની જાતનું સમર્પણ કરી દે છે સ્વાહા થઈ જાય છે એવી ઝડપ મારીને દીવા ઉપર પડે છે કે પોતાની પાંખ સળગી જાય એનો પણ એને કાંઈ વિચાર નથી કેમ કે તો અસંગની જીવ છે એટલે વિચારનો સવાલ નથી પણ એક રુચિનો પોઈન્ટ લે છે કે ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં એટલો આકર્ષિત છે એ જીવ કે સીધો ઝપટ મારે છે એના ઉપર. એમ રુચિ એવી હોવી જોઈએ, આત્મા ઉપર ઝપટ મારે એવી, પુરુષાર્થને ઝપટ લાગવી જોઈએ. ઢીલી પોચી રુચિને એ પોતે રુચિ તરીકે ગણતરી માનવતા લેતા. વાત કોઈ એવી રીતે ચાલેલી, તમે ફલાણા પરિચિત છો પણ એ પણ સારા રુચિવાળા જીવ છે. એટલે એમને કઈ જવાબ ન આપ્યો, જવાબ ન આપ્યો એટલે એમ કહ્યું કેમ તમે કઈ બોલ્યા નહીં, તો સહેજ હસી ગયા. કેમ તમને કેમ એમ લાગ્યું, કેમ તમને એની રુચિ ન લાગી, સમજી ગયા કે સાહેબ એટલે સમજી ગયા કે કઈ પોતાની વાત સંમત નથી. રુચિ કિસકો કહેવાય, હું તો પતંગા કી તરફ ઝપટ લગા દે, પતંગા જૈસે દીપક પર ઝપટ લગાતા હૈ, ઇસકો રુચિ કહેતે હૈ. એટલે કહેવાનો અર્થ છે કે પતંગિયાના જીવને મન હોય તો પણ એવો વિચાર ન કરે કે હું દીવા પ્રત્યે અત્યારે જાઉં કે પછી જાઉં, ક્યારે જવું યોગ્ય છે, ક્યારે જવું સારું છે, જાઉં કે ન જાઉં, હા આ જાઉં કે કાલ જાઉં, એ કાંઈ વાત નથી. એ તો દીવો જોયો નથી ને એને ઝપટ લગાવી નથી. એવું આત્મા પ્રત્યે પુરુષાર્થનું વીર્યનું જોર જાય, પરિણામ ગતિમાન થઈ જાય, જોરથી જાય, વેગ પકડે, સંવેગ આવે, એને રુચિ કહેવાય. નહીં તો રુચિ શું કહેવી એમ કે રુચિ મંદ થઈ જાય છે, તેમાં ઉગ્રતા થતી નથી, એટલે ઉપયોગ બહાર ટકી રહે છે, પુરુષાર્થ બહારમાં જાય છે, અંતરમાં જતો નથી. શું કહેવું, સંક્ષેપમાં લઈ લીધી છે વાત, કે રુચિ મંદ જાય, મંદ રુચિ હોય ત્યારે બાહ્ય પ્રવૃત્તિ વધી જાય છે, મુમુક્ષુને પણ રુચિની મંદતા તીવ્રતાથી આકર્તી હોય છે. એમને પોતે વચનામૃતમાં તો એ વિષયમાં થોડીક એવો પ્રકાશ પાડ્યો છે કે ઘણી વખત મુમુક્ષુને પોતાનું આ કામ અઘરું લાગે, કઠણ લાગે, આ તો બહુ કઠણ કામ છે, જલ્દી આપણાથી ન થઈ શકે એવું કામ છે. એ રુચિની મંદતાનું લક્ષણ છે, એ રુચિની મંદતાનું લક્ષણ છે. અને હમણાં નહીં ને પછી કરીશ, હમણાં નહીં ને પછી કરીશ, કે આટલું થઈ જાય પછી કરીશ, હમણાં આવો પ્રસંગ માથે આવવાનો છે પછી વાત, હમણાં ઉપાધિ છે ફલાણી, હમણાં આમ ઉપાધિ છે, ઉદયમાં કોઈને કોઈ બાના પણ, એ અરુચિનું લક્ષણ છે. એ રુચિ નથી પણ અરુચિનું લક્ષણ છે. અને પછી કરીશ પછી કરીશ પછી કરીશ ક્યાં કરે, એ અરુચિનું લક્ષણ છે. મંદ રુચિવાળાને કઠણ લાગ્યા કરે, અઘરું લાગ્યા કરે, એ રુચિની મંદતા સૂચવે છે. રુચિ તીવ્ર થાય ત્યારે સહેલું લાગે, શું કરવાનો થાય, જરૂર જલ્દી હું શા માટે જલ્દી શીઘ્રપણે મારું કામ ન કરવું, એ રુચિની ઉગ્રતા બતાવે છે. એમ જ્ઞાનીઓએ રુચિના પર્યાય ઉપર પણ જુદી જુદી રીતે પ્રકાશ પાડેલો છે. પુરુષાર્થ બહારમાં જાય છે અને અંદરમાં જતો નથી, એમાં રુચિની ખામી છે. એટલે કોઈ કોઈ જીવોને વીર્યનો ક્ષોભસમ હોય છે, પુરુષાર્થી જીવ હોય છે. વીર્યનો ક્ષોભસમ એટલે શું, પુરુષાર્થી જીવો હોય છે પણ એનો પુરુષાર્થ બહારમાં જાય ને અંદરમાં ન જાય. બહારમાં કોઈ કામ મળે તો ઉપાડી લે, અંદર ન કરી શકાય. એ રુચિની ખામી બતાવે છે. ધાર્મિક ક્ષેત્રમાં પણ બાહ્ય કાર્યની અંદર અગ્રેસર થઈ જાય, અંતર પુરુષાર્થમાં કાંઈ કામ ન ચાલે, એમ નહીં થવું જોઈએ. કેમ કે કોઈ જીવોને પ્રભાવના વગેરેનો કાર્યનો ઉત્સાહ હોય છે, ઘણી રૂચિથી એ કામ કરે, અંદરનું કામ કાંઈ ન કરે, એ બરાબર નથી, યથાર્થ રૂચિ નથી. આમ રૂચે એટલે કામ કરે છે ને કે ભાઈ ચાલો આવું મહાન તત્વ છે, તીર્થંકર દેવનું તત્વ છે, જ્ઞાનીનો માર્ગ છે, એનો પ્રચાર પ્રસાર છે, પણ એ બાહ્ય રૂચિનું કામ છે. અંતરંગ રૂચિ પૂર્વક વિકલ્પ આવે તો જુદી વાત છે. અંદરમાં તો ચાલવું જ જોઈએ, બહારમાં પછી ચાલે ન ચાલે, ઓછું ચાલે બીજી વાત છે, અંદરમાં કામ ચાલવું જોઈએ. જરૂરિયાત ઉપર રુચિનું કારણ, જેમ પુરુષાર્થનું કારણ રુચિ છે, એમ રુચિનું કારણ જરૂરિયાત છે. જરૂરત લાગવી જોઈએ, જરૂરત વિચારાય એ જુદી વાત છે, અને જરૂરત લાગે એ બીજી વાત છે. લાગવામાં ફીલ છે, ફીલ થવાની વાત છે. જરૂરત લાગે એની રુચિ ઉપડે, એનો પુરુષાર્થ ઉપડે. જરૂરત સમજાય પણ જરૂરત લાગે નહીં તો બીજી વાત થઈ જાય. પછી જેમ કે આત્મકલ્યાણની જરૂરત સમજાય છે, પણ ભાઈ એવા બધા ઉદય આવે છે ને એટલા બધા કામ વચ્ચે આવી જાય છે, અમારે ઘણું આ વાતમાં આગળ વધવું હોય પણ બીજે રોકાઈ જવું પડે છે, એવા જ બધા કામ ઊભું થાય છે. અને જરૂરત લાગે એ ગમે એવા કામના ભીડામાંથી પોતાનો સમય કાઢી લઈએ, માનો કે બહુ કામનું દબાણ રહે છે કોઈને, તો પણ માણસ સુવે તો છે. જેને ચિંતા હોય એને એમ થાય ઘરે મેં તો મારો તો આખો દિવસ આમને બગડી ગયો, એને ઊંઘ ન આવે, તો એ વખતે કામ ચાલુ થાય એને, એમ ગમે ત્યાંથી પણ એ પોતાનો સમય કાઢી લે રૂચિવાળો, કેમ કે એને જરૂરત લાગી છે. એટલે એ પોતે તપાસવું રહે છે. જરૂરત સમજાય તો સામાન્ય વાત છે, કે ભાઈ કોને ન સમજાય, આત્મકલ્યાણ તો બધાને કરવું જ હોય ને, એમાં બે મત કેમ હોય. અને બધા પોતપોતાની રીતે કરતા હોય તો પણ એમ લાગે કે બરાબર છે, આપણને આત્મકલ્યાણની જરૂર લાગે છે ને આપણી રીતે આપણે કાંઈ ને કાંઈ કરીએ છીએ, એમ પણ ન ચાલે. યથાર્થ રુચિ હોય, બરાબર જરૂરત લાગી હોય તો હું કરું છું એ બરાબર કરું છું કે નહીં એની દરકાર આવે, અને એમાં ફેર બરાબર ન કરતો હોય તો ફેરફાર કરી નાખે, પકડી ન રાખે. એટલે યથાર્થ રૂચિવાળાનો કદાગ્ર છૂટી જાય, નહીતર સામાન્ય રીતે જૂની પકડ છૂટવી અઘરી છે. ને એના ઉગ્ર રુચિ અને તીવ્ર રુચિ અથવા યથાર્થ રુચિ હોવી જરૂરી છે. રુચિ છે એના પર આપણે આખું પ્રકરણ ચાલી ગયું છે તત્વાનુશીલનમાં તો, પણ એક મહત્વના પરિણામ છે મુમુક્ષુની ભૂમિકામાં. તો મહત્વના અનેક પરિણામો છે, એમાંનું આ એક મહત્વપૂર્ણ પરિણામ છે. રુચિ ઉપર જેમ ભાવના મહત્વનો વિષય છે, એમ રુચિ પણ મહત્વનો વિષય છે, અને બંને વિનાભાવી અથવા આનુષંગિક પરિણામો છે. રુચિવાળાને ભાવના હોય ને ભાવના યથાર્થ હોય તો એને રુચિ હોય. રુચિનો સંબંધ દર્શનઓ સાથે છે સિદ્ધોત્તે, અથવા એક અપેક્ષાએ રુચિ શ્રદ્ધાની પર્યાય પણ ગણાય છે. કોઈ વાર રુચિ જ્ઞાનની પર્યાય પણ શાસ્ત્રમાં ગણે છે, પણ જ્યાં જે પ્રકરણ ચાલ્યું હોય એ પ્રકરણ અનુસાર વાત છે. પંચાધ્યાયકારે જ્ઞાનની પર્યાય લીધી છે, કેમ કે સમ્યક દર્શન પહેલાંની રુચિને એમણે કન્સિડર કરી છે, એમાં જ્ઞાનની પ્રધાનતા છે એટલે જ્ઞાનની પર્યાય ગણે છે. પણ સામાન્ય રીતે રુચિ છે એ શ્રદ્ધાની પર્યાયમાં જાય છે, અને આત્મરુચિવાળો જીવ સમ્યક દર્શનને પામે છે એમ કહેવાય છે. રુચિ જ વધીને સમ્યક દર્શન રૂપે પરિણમે છે એમ કહેવાય છે. આત્માની રુચિ હોય એ રુચિનો વિકાસ પામીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, એ શ્રદ્ધાની પર્યાયમાં પણ ગણાય છે. હા, મૂળમાં પોતાને પોતાનું જે આત્મકલ્યાણનું પ્રયોજન છે એ બરાબર ઊભું થયું હોય અંદરમાં, તો જરૂરિયાત એમાંથી લાગી, જરૂરિયાતમાંથી રુચિ થઈ, રુચિમાંથી પુરુષાર્થ થાય છે, એમ પરિણામ આગળ ચાલે છે. પણ છે એ મહત્વના પરિણામનો વિષય. ક્ષોભસમ ઓછો વધતો હોય તો ગૌણ કરી શકાય, રુચિને રુચિ હોય તો એ ગૌણ નહીં કરવી જોઈએ. ઓછી રુચિ ગૌણ નહીં થવી જોઈએ. અને પુરુષાર્થના કારણ રૂપે હોવાથી એનું મહત્વ ઘણું છે પુરુષાર્થનું, કારણ કે મોક્ષ માર્ગ છે એ તો પુરુષાર્થ આધીન જ છે. જેટલો પુરુષાર્થ એટલો જ મોક્ષ માર્ગની અંદર વિકાસ અથવા આગળ વધવાપણું, અને એનું કારણ રુચિ છે. એટલે રુચિનું મહત્વ ઘણું છે એમ સમજવું જોઈએ. એ સિવાય રુચિને લઈને સત્સંગની યથાર્થતાનો નિશ્ચય થાય છે. કેવી રીતે કામ, જુદી જુદી રીતે રુચિ ભાગ ભજવે છે, કેવી રીતે ભાગ ભજવે છે, કે પોતાને જો ખરેખર આત્મરુચિ હોય અને જે સત્સંગમાં એ આત્મરુચિની પુષ્ટિ થતી હોય, પોષણ મળતું હોય, તો એ સત્સંગ યથાર્થ છે. જો આત્મરુચિને પોષણ ન મળતું હોય તો ભલે સત્શાસ્ત્રોની ચર્ચા ચાલતી હોય તો પણ તે સત્સંગ યથાર્થ નથી. આમ રુચિથી સત્સંગની ઓળખાણ થાય છે, અથવા રુચિ છે એ જ્ઞાનને સત્સંગની ઓળખાણ કરવા માટે યોગ્ય બનાવે છે, સક્ષમ બનાવે છે. રુચિનો પ્રભાવ જ્ઞાન ઉપર આવી રીતે આવે છે. એટલે ઘણાને આ સમસ્યા થાય છે કે ભાઈ સમય સારા દે શાસ્ત્રો વંચાતા હોય, સત્શાસ્ત્રો વંચાતા હોય, ત્યાં સત્સંગમાં જવામાં આપણને શું વાંધો. ત્યારે 609માં કૃપાળુદેવે બે વાત કરી છે 609 પત્રમાં, કે એક તો યથાર્થ સત્સંગનું હોવું દુર્લભ છે આ કાળમાં, એટલે મળવો જ દુર્લભ છે. યથાર્થ સત્સંગ મળવો જ દુર્લભ છે એક વાત. બીજું કે યથાર્થ સત્સંગ કદાચ ક્યાં ચાલતો હોય તો એનું ઓળખવું દુર્લભ છે, એથી યથાર્થ છે. એટલે ઓળખાણના અભાવમાં જીવ અટકી જાય છે, બીજી જગ્યાએ યથાર્થ સત્સંગથી વંચિત રહી જાય છે. તો કે અમારી યોગ્યતા નથી, યથાર્થ કે અયથાર્થ છે અમે કેવી રીતે સમજી શકીએ, અમારામાં હજી એવી ક્યાં યોગ્યતા છે, અમારી તો હજી શરૂઆત છે, એમ કરીને એ બચવાનો પ્રકાર બરાબર નથી, એ બચાવ ખોટો છે. જેને યથાર્થ રુચિ હોય એને પોતાની રુચિનું પોષણ મળે છે કે નથી મળતું એનો એનાથી એનો એક માપ કાઢી લઈએ છે કે આ જગ્યાએ મારી આત્મરુચિને પોષણ મળે છે, માટે મારે સત્સંગ કરવા યોગ્ય છે. જો પોતાની આત્મરુચિને પોષણ ન મળતું હોય તો બીજો કાંઈ વિચારવાનું રહેતો નથી, અને આત્મરુચિને પોષણ મળતું હોય તોય બીજું કાંઈ વિચારવાનું રહેતું નથી. બસ આ એક રુચિને અનુસરીને નિર્ણય કરવાનો વિષય થાય છે. અને જો યથાર્થ સત્સંગની ઓળખાણ થાય પોતાની રુચિના કારણથી, તો એ જીવને જરૂર આત્મલાભ થાય છે, એ વાત નિસંશય છે, શંકા કરવા જેવો વિષય નથી. જરૂર એને આત્મલાભ થાય થાય ને થાય. રુચિવાળાનું સાધ્ય ઉપર, હા એ તો એને પામવું છે, રુચિવાળાને પામવું છે. રુચિ જુદા જુદા ક્ષેત્રમાં કામ કરે છે, ખાસ કરીને સમજણ ઉપર, સમજણની યથાર્થતા ઉપર આત્મરુચિ બહુ સારું કામ કરે છે. એ આ રુચિ અનુસાર એ નિર્ણય લઈ શકે છે, જજમેન્ટ લઈ શકે છે. જજમેન્ટમાં ભૂલ થવું નહીં થવું રુચિવાળાને ફરક પડે છે, રુચિ અનુસાર એ ફરક પડે છે. એને પોતાને રુચે, એની આત્મરુચિ પ્રમાણે જે આગળ ચાલે, ન રુચે એટલે ન આગળ ચાલે, બસ. નહીતર શું થાય, બધે ગાવાનો વિષય થઈ જાય. અને બુદ્ધિ ઘણી વાર ભૂલ ખાય છે, કેમ કે આ જીવને મતિ વિપર્યાસ અનાદિનો છે. અનાદિનો મતિ વિપર્યાસ હોવાને લીધે બુદ્ધિ લગાવવામાં ભૂલ કરી બેસે ખરો, પણ રુચિને અનુસરે તો ભૂલે નહીં. આત્મકલ્યાણની રુચિ હોય અને એને અનુસરે તો ભૂલે નહીં, બુદ્ધિમાં ભૂલે ખરો, એવી વાત છે. એટલે એમાં ઓટોમેટિક અથવા સહજપણે એનું કોઓર્ડિનેશન થતું હોય છે અને થાય. એને કોઓર્ડિનેશનનું શાસ્ત્ર ભણવું ન પડે. જેમ કે આ એક શાસ્ત્ર છે, અનેક જગ્યાએ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી છે, આ તો એક ચર્ચાનું જ આખું શાસ્ત્ર છે. અને વિભિન્ન મુદ્દાઓ ઉપર, ભિન્ન ભિન્ન મુદ્દાઓ ઉપર અનેક પ્રકારે સંક્ષિપ્તથી ને વિસ્તારથી ચર્ચા ચાલી છે. ક્યાંક વિસ્તાર કર્યો છે, ક્યાંય સંક્ષિપ્ત કર્યો છે, એ પ્રકારે એ વખતના વિકલ્પ અનુસાર ચર્ચા ચાલી. અહીંયા તો 4 લીટી 3 લીટીમાં રુચિનો વિષય પૂરો કરી નાખ્યો છે. કોઈ વખત વધારે વિકલ્પ ચાલે તો વિસ્તારથી ચર્ચા ચાલે. લબ્ધમાં તો બધું જ્ઞાનીને પડ્યું જ છે. કોઈ વખત ટૂંકામાં ઉત્તર આપે, કોઈ વખત વિસ્તારથી પણ ઉત્તર આપે. હવે એ બધી ચર્ચાઓમાં કોઓર્ડિનેશન કેવી રીતે કરવું એ એક જટિલ સમસ્યા છે, બુદ્ધિનો વિષય છે. ત્યાં સુધી બુદ્ધિના સ્તરે અચ્છા અચ્છા બુદ્ધિવાળા જીવો આ કોઓર્ડિનેશન નથી કરી શક્યા અને નથી કરી શકતા એવું સ્પષ્ટ જોવા માંગે છે. આ ક્ષેત્રમાં ઘણો જ્ઞાનનો ક્ષોભક્ષમ હોય, ઘણું વાંચ્યું હોય, વિચાર્યું હોય, અરે સમજતા હોય નહીં, સમજાવતા હોય એટલું સમજતા હોય, પણ કોઓર્ડિનેશનનો પોઈન્ટ લેકિંગ પોઈન્ટ હોય. કોઓર્ડિનેશન મળે જ નહીં તમને. એની બહુ મહત્વનો વિષય છે. જો તમે કોઓર્ડિનેશન ન કરી શકો તો પહેલાં શું કરવું ને પછી શું કરવું એનો ક્રમ હાથ આવે નહીં, અને અક્રમે થયેલી ક્રમભંગ પ્રવૃત્તિ નિષ્ફળતાને સાધે છે, સફળતાને નથી સાધતી. એટલે સરવાળે આવ્યા કે રુચિને ખામીને લઈને જેટલી કાંઈ પ્રવૃત્તિ થઈ સમયને શક્તિ ખોટી રીતે ખર્ચાઈ ગઈ. રુચિનો વિષય પાયામાં કામ કરે છે. ઓલ ફોર અ વોન્ટ ઓફ અ નીલ ધ બેટલ વોઝ લોસ્ટ. ખામી તો ક્યાં હતી કે લડનાર લડવૈયો બહુ હોશિયાર હતો, જબરજસ્ત હતો, પણ એના ઘોડાના નાળમાં એક ખીલો નહોતો. ત્રણ ચાર ખીલામાંથી એક ખીલો નીકળી ગયો. ઘોડાનો નાળ છે એ બાજુથી ખસી ગયો. એ ખસી ગયેલો નાળ એને બીજા એના બીજા પગારે અથડાય હતો અને એનો ઘોડો ચાલ પકડી નહોતો શકતો. લડાઈની અંદર જે વ્યૂહની અંદર જે ચાલ પકડવી જોઈએ એ ચાલમાં ખામી ઊભી થતી હતી. એટલે વ્યૂહમાં એ આવતો નહોતો ને વ્યૂહમાં લડતો નહોતો, એટલે એની લડાઈની ક્ષમતા અને કુશળતા હતી એ ફેલ ગઈ. સરવાળે લડાઈ હારી ગયો એક ખીલાના કારણે, ઘોડાના નાળના એક ખીલાના કારણે. અમે ભણતા હતા ત્યારે અમારે આ કવિતા આવતી હતી, ઓલ ફોર અ વોન્ટ ઓફ અ નેલ ધ બેટલ વોઝ લોસ્ટ. હા, પછી એણે કેવી રીતે બધા પગથિયા લીધા, એ નાળને લીધે ઘોડાને આમ થતું હતું, બધા એક એક એની કડી હતી કવિતાની. આ કવિતા રૂપે હતી, અંગ્રેજી કવિતા હતી. હા, એક એક કડીમાં ક્યાં ક્યાં એને ખામી ઊભી થઈ, બધું છેવટે બેટલ હારી ગયું. એવું આમાં પણ છે, જીવન સંગ્રામ છે. કેવો છે? જીવન છે એ સંગ્રામ છે. સંગ્રામ કયો કે લડાઈ કયો? એમાં કોઈ એક એવી ખામી હોય જે નાની ખામી દેખાતી હોય પણ એને લાઇટલી ન લઈ શકાય. એમાં રુચિની ખામી છે એ હળવાશથી ન લેવાય, એ હળવો દોષ નથી. આત્મકલ્યાણની તીખી રુચિ હોવી જ જોઈએ, અને એ તુખી તીખી રુચિ હોય તો એનું કોઓર્ડિનેશન એ કરી શકે. તીખી રુચિવાળો જીવ કોઓર્ડિનેશન કરી શકે. ઘણું સમજ્યા પછી, ઘણું જાણ્યા પછી કોઓર્ડિનેશનનો અભાવ છે એ રુચિના અભાવને જાહેર કરે છે. શું કરે છે? રુચિની ખામીને જાહેર કરે છે, પ્રસિદ્ધ કરી દે. આવી વાત છે. એમ રુચિ ઉપર વિચારવા જેવું છે અને પોતાના પરિણામને તપાસવા જેવું પણ છે. બીજું, ઉલટી રુચિ તો પડી છે જીવને. એમ નથી કે રુચિ વિનાનો કોઈ જીવ છે. યથાર્થ અને સવળી ઉગ્ર રુચિ નથી તો ઉલટી રુચિ તો તારું કામ કરે છે, એનું પોતાનું કામ કરે છે. જરૂરત તો બીજી ચીજો લાગી છે, સમજાયેલી છે. અને બીજી બાજુ રુચિ અનુસાર પુરુષાર્થ ચાલે પણ છે. ત્યાં પણ સિદ્ધાંત તો એ છે, જરૂરિયાત પ્રમાણે રુચિ અને રુચિ પ્રમાણે પુરુષાર્થ. એ ઊંધી ગાડી તો ચાલવાની જ છે. આ તો સમજીને સવળું થવાની વાત છે. એ તો કૃપાળુદેવે 254 પત્રથી 128 પત્રથી કોઓર્ડિનેશનના પોઈન્ટ આપ્યા છે, પણ છતાંય તે પ્રવેશ અઘરો છે. જેમ કે પરિભ્રમણની ચિંતના વેદનાથી પ્રવેશ થાય છે અને પછી જીવ એમના અનુભવ પ્રમાણે આગળ કેવી રીતે વધે છે એ વાત એમણે પોતાના અનુભવને એક પત્રની અંદર પ્રદર્શિત કરી. પણ છે જુદા જુદા અયોગ્યતાના પણ અસંખ્ય પ્રકાર છે અને એવી જુદી જુદી અયોગ્યતાઓમાં જીવ અટકેલો હોય છે કે જેને લઈને પરિભ્રમણની ચિંતા ને વેદના સુધી જ ના આવે. ત્યાં સુધી લાવવામાં મોટી મુસીબત છે ને ઘણી વિટમણા છે. એ પ્રકારના એ નાની સુની વિટમણા નથી, પણ મોટી વિટમણા છે. પછી તો જેમ ગાડીને ગતિ આવી ગઈ પછી ફિટન ઘટી જાય છે પાટા સાથેનો અને ગાડી દોડવા લાગે છે, પણ પહેલો આંચકો ખલાકી છે કે નહીં? ગાડી સ્ટાર્ટ થાય ત્યારે પહેલો આંચકો કેમ લાગે છે? આખા ડબ્બાનું વજન પાટા ઉપર છે અને એની સાથે ઘસાઈને ચાલે છે, પેલો તો આંચકો ખાવો જ પડે એવું છે. પેલી પરિભ્રમણની વેદનામાંથી પસાર થવું એ મોટી વાત થઈ પડી છે. આજે રુચિનો વિષય થયો એટલો 362. નાયક છું નાયક છું એમ વિચાર કરતા રસ જામતો નથી. જોયું છે ને આ હાલત છે. ગુરુદેવના શ્રીમુખેથી આત્માના નાયક સ્વરૂપની વાત સાંભળીને ઘણો મહિમા કર્યો ગુરુદેવે. નાયક કહીને સ્વરૂપનો ઘણો મહિમા કર્યો અને કૃત્રિમ રીતે લોકો મહિમા કરવા પણ લાગ્યા. મોટાભાગનાની આ હાલત છે આપણે ત્યાં, કે નાયક છું એમ વિચાર કરતા રસ જામતો નથી અને એકાગ્રતા થતી નથી તો શું કરવું? તો સારું થયું કે આટલો પ્રશ્ન ઉઠ્યો છે, નહીંતર કેટલાકને તો આ પ્રશ્ન ઉઠતો નથી. નાયક છું નાયક છું, કોઈ ધ્રુવ છું ધ્રુવ છું, લે કોઈ અપરિણામી છું અપરિણામી છું, લે શું? પણ એમને વિકલ્પ કર્યા કરે, રટણ કર્યા કરે ને ગાડું હાંકા કરે ને વર્ષોના વર્ષો નીકળી જાય. આપણે ક્યાં બીજો વિચાર કરીએ છીએ? આત્માનો નાયકનો જ વિચાર કરીએ જ ને, આમ સંતોષ લેવાઈ જાય. હે મધ્યે જ વિધિની ભૂલ થાય એટલે એમાં માન્યતાની શું ભૂલ છે કે જે અવિધિ છે એને વિધિ માની, એટલે પ્રયોજનભૂતમાં ભૂલ તે ગ્રહિત મિથ્યાત. એટલે અગ્રહિતમાંથી ગ્રહિતમાં ક્યારે ગયો? કે મિથ્યાત તીવ્ર થયું ત્યારે, ત્યારે અગ્રહિતમાંથી ગ્રહિત થયું, ગ્રહિત મિથ્યાતમાં જાય. એટલે તત્વજ્ઞાનના અભ્યાસનો કાર્ય ગંભીર છે. સવળું ચાલે તો જીવ તરી જાય અને ભૂલ થાય તો ગ્રહિત મિથ્યાત્મા ચડી જાય. વાર ન લાગે, ગ્રહિત મિથ્યાત્મા આવતા વાર ન લાગે. અને ભ્રાંતિ એમ રહે કે હું સાચા દેવગુરુ શાસ્ત્રને માનું છું, ખોટા દેવગુરુ શાસ્ત્રનો તો મને સ્વીકાર પણ નથી, અને તત્વજ્ઞાનનો ને સત્શાસ્ત્રનો સ્વાધ્યાય કરું છું, સત્સંગ કરું છું, મારે ગ્રહિત મિથ્યાત્વ કેમ હોય? તો કે હોય કેમ, વિધિનો વિષય જે પ્રયોજનભૂત છે એમાં ભૂલ કરી છે, એમાં વિપર્યાસ આવ્યો છે, અન્યથા પણ આવ્યું છે, ગ્રેટ મિથ્યા થાય છે. એટલે જો કામની જવાબદારી ઘણી છે, માત્ર સત્સંગ અને સત્શાસ્ત્રનો સ્વાધ્યાય કરે એટલે ઠીક છે, સારું છે. હા, એમ કહેવાય બીજા જે ક્રિયાકાંડમાં ચડી ગયા હોય એના કરતાં સારું લાગે. ક્રિયાજળ માણસો હોય છે અને ક્રિયાની પકડવાળા હોય છે અને ક્રિયાકાંડમાં ચડી જાય એના કરતાં સારું છે. ચાલો, સમજવા તો માગે છે પણ છતાંય પણ વિધિની ભૂલ કરે તો એ જવાબદારી પોતાની છે, બીજાની નથી, કોઈની. એ જવાબદારી બીજાની કોઈની નથી. સમજતા સમજતા પોતે વિધિની સાધનની ભૂલ કરી ગયો કે કોઓર્ડિનેશન ન કર્યું, એ જવાબદારી પોતાની છે, અંગત જવાબદારી છે, એવી વાત છે. અને લાભ કરવા ગયો, વેપાર લાભનો થઈ ગયો, નુકસાનનો વેપાર, એવું થયું, આ તો ઉલટાનો. આપણે કોઈ વાર એ વિષય વિચારીએ છીએ ત્યારે એવી રીતે વિચારીએ છીએ કે ભાઈ, મુમુક્ષુપણું જૂનું ન થવું જોઈએ. અમે તો ઘણા વર્ષથી તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ અને જૂના મુમુક્ષુ છે. મુમુક્ષુ જૂના મુમુક્ષુ છે એ ક્રેડિટ તો નથી પણ ડિસ્ક્રેડિટ છે. કેમ કે આટલા વખત થયા છતાં કેમ કામ ન થયું? નહીં તો ગૌરવ લે, અમે તો ઘણા વર્ષ થયા આ જ કરીએ છીએ, બીજું કરતા નથી. તો કે એવું ન ચાલે. કેમ કે વિધિની ભૂલ હોય તો જ એમ થયું હોય, જૂનાપણું ક્યારે આવ્યું હોય કે પોતે પોતાનું સાધન વિચારી લીધું હોય કે મારે આમ કરવાનું, મારે આમ કરવાનું, આમ કરતાં કરતાં મને લાભ થઈ જશે, એવું કાંઈ ને કાંઈ પોતે નિશ્ચય કરેલો હોય છે. ફોર્સ ડિટર્મિનેશન, નિશ્ચય કરી લે, ડિટરમાઇન કરી લે, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ આમ કરવાથી લાભ થાય, આમ કરવાથી. વિધિની ભૂલમાં હું કેટલો સમય નીકળી જાય મુમુક્ષુતામાં કાંઈ ખબર ન પડે. એવી રીતે લાંબો ટાઈમ નીકળે છે. એનું કારણ મૂળમાં રુચિની ખામી. આ જરૂરિયાત લાગી નથી અને રુચિ ઉત્પન્ન થઈ નથી. નહીતર જીવ સંઘની પંચેન્દ્રિયને, એમાં મનુષ્યનો જીવ, એ પોતાના પ્રયોજનની બહુ કાળજી લે છે. હા, ગમે એટલી જાડી બુદ્ધિ હોય પણ પ્રયોજન આર્થિક છે ત્યાં બરાબર કાળજીથી કામ કરે. આમ જાડી બુદ્ધિનો માણસ હોય પણ એ બાબતમાં કે નહીં, એમાં બરાબર પાકો હોય. આ તો ઘણા દાખલા જોયા છે. હા, ના, એમાં શીખડાવવું ન પડે. એક સિંહ ચણા વેચવા વાળો માણસ પસ્તીનો કટકો લઈને પડીકું બાંધીને એને દોરો બાંધી દઈને પડીકું આપે, એટલો નાનો વેપાર કરવા વાળો એ પસ્તીના કટકાનો અને દોરાની દડીનો હિસાબ કિતાબ કરતો હોય છે. કે ભાઈ, મારા 100-200 રૂપિયા તો 12 મહિને આમાં ખર્ચાઈ જાય છે. મારો જે વેપાર છે એના પ્રમાણમાં મારે પસ્તી ખરીદવી પડે છે. ઉકડામાંથી વીણેલી તો ચાલે નહીં, કાંઈ લોકો લે સ્વીકારે નહીં, તો પસ્તીવાળાને દુકાને જઈને એને પસ્તી ખરીદવી પડે, ભલે એને લાયક નહીં. અને દોરાની દડી પણ એને લેવી પડે, રોજ ઉઠીને ક્યાંથી કાઢે? એમાં જે એને 12 મહિને 100-200 રૂપિયાનો કે 5000 રૂપિયાનો ખર્ચો થતો એનો હિસાબ ગણે છે. આપણને એમ લાગે આમાં શું, આગળનો આટલો કટકો છે ને આટલો દોરાનો કટકો છે એમાં શું, તો કે એ તમારે માટે એટલું છે પણ એને તો 12 મહિનામાં 5000 રૂપિયા લાગી જાય છે. ને રૂપિયા રૂપિયાનો 2-2 રૂપિયાનો વેપાર કરે એને 5000 રૂપિયાની ગણતરી હોય કે ન હોય, તો નાનામાં નાની બાબતની અંદર દોરાનો કટકો અને પસ્તીનો ટુકડો કાગળનો ટુકડો એનો પણ લોકો હિસાબ ગણે છે. નાનામાં નાનો માણસ એનો હિસાબ ગણે છે, કેમ કે એને પ્રયોજન છે, પૈસા કમાવાનું લાભ નુકસાનનું પ્રયોજન છે. એમ જીવને જો ખરી જરૂરિયાત લાગી હોય અને પ્રયોજન સૂજવું હોય તો એની રુચિ આ બધું નાનું મોટું નુકસાન ન સમજે એમ બને નહીં. નાનામાં નાનું નુકસાન સમજે, મોટું નુકસાન નાનું કે મોટું, નાનામાંથી મોટું કેમ થઈ જાય છે, નુકસાન નાનામાંથી ક્યાંથી મોટું થઈ જાય છે પોતાને ખબર નથી રહેતું, એ રુચિની ખામી બતાવે છે. એમ રુચિના પરિણામો બહુ મહત્વનો ભાગ ભજવે છે. પતંગિયા જેવી રુચિ હોવી જોઈએ, એમ ઝપટ કરે આત્મા ઉપર. કોઈને વિચાર આવી ગયો છે પણ નાયક છું નાયક છું એમ વિચાર કરતા રસ જામતો નથી, કોનો? નાયકનો, આત્માનો રસ જામતો નથી. લુખ્ખા વિકલ્પો ચાલી જાય ને કલાકોના કલાકો સુધી ચાલી જાય, કાંઈ રસ ન જામે. એક નક્કી કર્યું હોય કે આ જ કરવું છે ને બીજું કરવું નથી એટલે કરી જાય કૃત્રિમતાથી, એ રીતે કામ થતું નથી. અને એકાગ્રતા થતી નથી, સવાલ જ નથી. એકાગ્રતા થવાનો એમાં સવાલ નથી. તો શું કરવું, હવે શું કરવું? મૂંઝવણ, આ વિટમણા ઊભી થઈ, મૂંઝવણ આવી સામુની. બીજી તો પ્રવૃત્તિ કરતા નથી. જ્ઞાયક છું જ્ઞાયક છું એમ વિચાર કરીએ છીએ, એકાગ્રતા થતી નથી. હવે કરવું છે સમાધાન. એક ને એક વિકલ્પ થી રસ ન જામે એટલે બધું વિકલ્પાત્મક થઈ જાય છે. અંદરમાં એવી જાતની લગ્નિ હોવી જોઈએ કે હું ચૈતન્ય છું. હૃદયમાં તેની એવી વિરક્તિ થઈ જાય કે આ વિભાવ ભાવતે હું નથી, તો વિભાવનો રસ તૂટી જાય અને ચૈતન્યનો રસ લાગી જાય. હવે આમાં શું થયું છે કે હું જ્ઞાયક છું એવો વિકલ્પ છે, એમાં વિકલ્પનો રસ ચડ્યો હોય છે, જ્ઞાયકનો નહીં. એવા વિકલ્પનો રસ ચડી જાય છે. બહુ સૂક્ષ્મ વિષય લીધો છે રાજમલજીએ, આપણે આ કળશ ટીકામાં આવશે એ બધો વિષય. બહુ સરસ વાત કે જ્યાં સુધી આત્માનો સીધો અનુભવ નથી જ્ઞાનમાં, ત્યાં સુધી, એટલે જ્ઞાન દશા પહેલા જ ઠેઠ સુધી, ભલે ભાવ વાસનથી સ્વરૂપ સન્મુખ થયો હોય તોય, સ્વરૂપ લક્ષમાં આવ્યું હોય તો, અનુભવની પ્રધાનતાથી જોવામાં આવે તો જે વિકલ્પ પીઠો એવો હું ને એટલો હું એવો અનુભવ રહી જાય છે વિકત્વપણે. કે જેવો આત્મા નથી એવો આત્મા નથી. ફરીથી, આત્મ સ્વરૂપનો જેવો વિકલ્પ છે એવો આત્મા નથી. વિકલ્પ છે એ કલ્પના છે, વિકલ્પ છે એ કલ્પના છે. અને જ્યાં કલ્પના છે ત્યાં વિપર્યાસ છે. વિપર્યાસનું ફળ સુખ નથી પણ દુઃખ છે. આમ છેડો છેલ્લો પ્રયોજન, સુખ દુઃખના પ્રયોજન સુધી આમ લંબાય છે. શું ત્યારે એમણે બહુ સરસ લખ્યું છે કે અનુભવને વર્ણવતા નાસ્તિથી અનુભવને પરિણમો છે, કે હું આત્મા છું, હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, હું આનંદ સ્વરૂપ પરિપૂર્ણ છું, એવા વિકલ્પનો એવો જે વિકલ્પ છે એ વિકલ્પનો અનુભવ જૂઠ પાસે ત્યારે સમ્યક્ત્વ છે એમ સમજવું. એ વિકલ્પમાં હું પણ ચાલે છે, જ્યાં સુધી સ્વરૂપ અનુભવ નથી ત્યાં સુધી એ વિકલ્પમાં હું પણ ચાલે છે. એ હું પણ જૂઠ ભાસે છે ક્યારે સમ્યક્ત્વ થાય છે. બહુ સરસ અનુભવની વાત લીધી છે મેં, કે એમને પણ પોતાને જ્યારે સમ્યક્ત્વ થયેલું ત્યારે એ પહેલાંનો આત્મસ્વરૂપ, એ પહેલાં આત્મસ્વરૂપનો જ વિકલ્પ હોય, સમ્યક થાય અને બીજો તો વિકલ્પ હોય જ નહીં. સંસારના કાર્યોનો ને બીજો કોઈ આડોઅવળો શુભ વિકલ્પ પણ ન હોય, એને તો શુભ વિકલ્પ પણ આત્મસ્વરૂપનો જ હોય, કે હું આત્મા આવો છું, હું આત્મા આવો છું, હું આવો છું, હું આવો છું, પણ એ વિકલ્પ જૂઠ ભાસે ત્યારે સમ્યક્ત્વ છે, જૂઠ ભાસે. આત્માનો અનુભવ બીજી જાત છે અને વિકલ્પનો પોતા રૂપે અનુભવ એ બીજી જ જાત છે. આખી જાતફેર થઈ જાય છે પરિણામ એમ કે છે. વિકલ્પ, હા, એમાં શું છે, જો ભાવભાષણમાં આત્મ સ્વરૂપ આવ્યું હોય તો વજન તો ત્યાંથી બદલાય છે, પછી સ્વરૂપ ઉપર વજન જાય છે, પણ હજી વિકલ્પ એકત્વ બુદ્ધિએ ચાલે છે. એટલે અનુભવ જૂઠો છે, વિકલ્પ તે હું એવો અનુભવ, જૂઠનો અનુભવ ચાલે છે, એ જૂઠ ભાસે, સમ્યક થાય ત્યારે એ જૂઠ ભાસે એમ કે છે, કે અનુભવ તો જૂઠો હતો. એટલો બધો ફેર પડે છે સમ્યક ને મિથ્યાત્મા એમ એમનું કહેવું છે. સમયસરના કળશોમાં એ વાત છે કે નય પ્રમાણના વિકલ્પો ક્યાં અસ્ત થઈ જાય છે. અમને ખબર પડતી નથી. એવો જે નિર્વિકલ્પ અનુભવ છે એ નિર્વિકલ્પ સ્વરૂપના, નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ, એમાં એમ ભાસી જાય છે કે આ પૂર્વે જે વિકલ્પ ચાલ્યો હતો એ જૂઠનો અનુભવ હતો. ભલે આત્માનો વિકલ્પ ચાલ્યો હતો પણ એ જૂઠ હતો, સાચો અનુભવ અત્યારે થયો, એવો ફરક પડે એમ. સમ્યક્ત્વને સમજાવવા એમણે અનેક પડખાથી વાતો કરી છે, બહુ અનુભવસિદ્ધ વાતો કરી. અધ્યાત્મના ગ્રંથો એ અધ્યાત્મના ગ્રંથો છે, સુપર લેવલ, એનું આખું લેવલ જ જુદું. જ્ઞાનીઓએ ને મુનિઓએ ભંડાર ગયા છે એમાં, શાસ્ત્રોમાં ભંડાર હોય, બહુ કિંમતી ચીજ નામ છે. જીવને કિંમત આવે કે ન આવે પણ બહુ કિંમતી ચીજો મૂકી છે. એકને એક વિકલ્પથી રસ ન જામે એટલે શું કહેવું, કે કોઈ જીવ એવો નિર્ણય કરી લાગે છે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, બસ ઘૂંટા જ કરવું ને રેટા જ કરવું, પછી ટેવ પડી જાય, પણ રસ ન જામે, રસ જામે નહીં. કેમ કે ભાવભાષણ વિના એનો રસ આવવો મુશ્કેલ છે. રસ ક્યાં આવે છે જીવને? રસ આવ્યા પછી રસને કારણે એકાગ્રતા છે, તો રસ તો સુખ દેખાય તો જ આવે. અત્યારે પણ રસ ક્યાં આવે છે? જ્યાં સુખનો નિશ્ચય થયો છે ત્યાં આવે છે. એકાગ્રતા ક્યાં થાય છે? જ્યાં સુખનો નિશ્ચય છે ત્યાં થાય છે. તો આત્મામાં અનંત સુખનો ભંડાર ભીરો છે એ ભાષા વિના અનુભવાનશે, એ ભાષા વિના વિશ્વાસ આવે નહીં અને રસ જામે નહીં, ભલે ને ગમે એટલા વિકલ્પ કરે, આખી જિંદગી સુધી કાંઈ ન થાય. હા, એમ નક્કી કર્યું કે આ રીત છે, આ રીતે હું કામ કરું એ બરાબર છે, ત્યાં વિધિની ભૂલ થઈ ગઈ. પણ જો એને ઓપન માઇન્ડેડ રાખ્યું, ઓપન માઇન્ડ રાખ્યું હોય કે નહીં, હું મેં જે યથાર્થ વિધિએ ન ચડું ત્યાં સુધી મારે આ બરાબર છે એમ નક્કી ન રાખવું, ફેરફાર કરવો, જે કાંઈ પ્રયોગ કરું ને એમાં ફાવું નહીં તો મારે ફેરફાર કરવો, એમ અભિપ્રાય ખુલ્લો રાખ્યો હોય તો વાંધો ન આવે. પણ નક્કી કરી નાખ્યું હોય, નિર્ણય કરી નાખ્યો હોય કે આ જ રીત છે મારે કામ કરવાની, તો વિધિની ભૂલ થઈ ગઈ, ઈગ્રેત મિથ્યાત મજા આવી. એટલે બધું વિકલ્પાત્મક થઈ જાય, એનું આખું જે પરિણમન છે એ વિકલ્પાત્મક થઈ જાય, રટણ થઈ જાય. આપણને કાંઈ યાદ નહોતું, નહીતર આ તો ચર્ચાનો વિષય ત્યાં આપણે બનાવવા જેવો હતો, ત્યાં આપણે ચર્ચા ખૂબ ચાલી ને જોવા બેન્સરી મૂકીએ છીએ, ત્યાં મંચ ઉપર વચ્ચે બેન્સરીનો ફોટો મોટો મૂક્યો હતો, કેમ કે બેન્સરીની જન્મજયંતિ ગઈ ને, એટલે ગુરુદેવનો ફોટો સાઈડમાં મૂક્યો હતો, જિનેન્દ્ર ભગવાનનો ફોટો સાઈડમાં મૂક્યો હતો, વચ્ચે બેન્સરીનો ફોટો મૂક્યો. આ બેન્સરી શું કહે છે? આત્મભાવ તો આત્મલક્ષ્ય થાય છે, આત્મા લક્ષ્યમાં આવ્યા વિના આત્મભાવ ક્યાંથી થાય? અથવા અવ્યક્તપણે આત્માની રુચિ હોય તો એને જ્યારે એ વિષય સામે આવે ત્યારે રૂચવા માંડે, આવો એક પ્રકાર ઊભો થાય, એ પ્રકાર સારો છે. પણ જે આત્માનો વિકલ્પ છે એના ઉપર તો વજન જવું જ ન જોઈએ. હે, દુઃખ લાગવું જોઈએ, ખસે દુઃખ લાગવું જોઈએ, એ વિષય લીધો તમે ત્યાં ચાલો. વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ, દુઃખ લાગે છે તપાસી લેવું, ન લાગે તો એ કરી જ જશે, કરી જ જશે, રસ નહીં જામે તો એ કરી જશે. અંદર એવી જાતની લગ્ની હોવી જોઈએ કે હું ચૈતન્ય છું, બીજી વાત લીધી શું કે તું વિકલ્પનું રટણ કર્યા કરસ પણ તારી લગ્ની કંઈક બીજી જાતની હોવી જોઈએ એમ કે હું ચૈતન્ય છું, હું આત્મા છું, એવી કોઈ લગ્ની અંદરથી ઊભી થયેલી હોવી જોઈએ, કોરો વિકલ્પનો કામ આવે એમ કહેવું છું શું. અને હૃદયમાં તેને એવી વિરક્તિ થઈ જાય, આ એનો બીજું પડખું લીધું કે તો એને બીજી બધી બાજુથી વિરક્તિ થઈ જાય, વિરક્તિ થવી એટલે ઉદાસીનતા આવવી, ઉદાસીનતા આવવી જોઈએ. આમ તો શું હોય છે, ભલે રટણ કરે પણ પાછા ઉદયની અંદર ઘૂસી જતા હોય છે, એને ખબર નથી રહેતી, પાછો વળી નબળા પડે એટલે હું નાયક છું એમ કરીને ચાલુ કરી દઈએ, એને લગ્ન નથી અથવા વિરક્તિ પણ નથી, ઉદાસીનતા આવી જોઈએ. અને આ વિભાવ ભાવ તે હું નથી, જે વિકલ્પ ચાલે છે એનાથી ઉદાસીનતા આવી જોઈએ, કેમ કે એ દુઃખરૂપ છે, દુઃખ લાગે ત્યાં અપેક્ષા કેમ હોય, ત્યાં તો ઉપેક્ષા જ થવી જોઈએ. ઉદાસીનતા કહો, ઉદાસીનતા કહો કે ઉપેક્ષા કહો, એક જ વાત છે. દુઃખ લાગે તો ઉપેક્ષા થયા વિના રહે નહીં. આ વિભાવ ભાવ તે હું નથી એનો નિષેધ આવે, અને વિકલ્પ કરતો હોય એને વિકલ્પનો નિષેધ ન આવે. કૃત્રિમ વિકલ્પ કરતો હોય એને કરવા યોગ્ય માને અને એનો એને નિષેધ ન આવે, એવું બની જાય છે. શું કહ્યું? હૃદયમાં તેને એવી વિરક્તિ થઈ જાય કે આ વિભાવ ભાવ તે હું નથી, તો વિભાવનો રસ તૂટી જાય ને ચૈતન્યનો રસ લાગી જાય. એટલે વિકલ્પ આત્મભાવ અને આત્માનો વિકલ્પ, આત્મવિકલ્પ, એમાં આત્મભાવમાં રસ જામતો જવો જોઈએ અને વિકલ્પનો રસ તૂટતો જવો જોઈએ. આ પ્રક્રિયા ચાલવી જોઈએ. વેદજ્ઞાનમાં શું છે? વિકલ્પનો રસ તોડવાની જ વાત છે. રાગ તે હું નથી અને જ્ઞાન તે હું છું, બસ આ તો પ્રક્રિયા છે વૈજ્ઞાનિક. શું કહ્યું? એવી વિરક્તિ થઈ જાય કે આ વિભાવ તે હું નથી, તો વિભાવનો રસ તૂટી જાય અને ચૈતન્યનો રસ લાગી જાય અથવા જામતો જાય. વારંવાર વિકલ્પ કરે તે ગોખવા જેવું થઈ જાય, પછી તો એ ગોખણપટ્ટી થઈ જાય છે. ગોખણપટ્ટી એ નથી ચડવાનું એમ કે છે. ચાલો આ રટણ કર્યા જ કરો, એ રસ વગરનું રટણ કાંઈ કામ નહીં કરે. રસ વગરનું રટણ છે એ એમ સૂચવે છે કે બીજે એનો રસ જામેલો છે. બીજે એટલે વિકલ્પોમાં પણ એનો રસ જામેલો છે એમ છે ખરેખર. એટલે આમાં ચૈતન્યનો રસ, આત્માનો રસ ચડતો નથી. પણ અંદર રસપૂર્વક હું ચૈતન્ય છું એવી પોતાની મહિમા અને રસ લાગવો જોઈએ. એ ભાવભાષણથી લાગે. અંદર હું ચૈતન્ય છું એવી પોતાની મહિમા પણ ચૈતન્યને ભાવભાષણમાં, ચૈતન્યમાં આવે તો જ ઉત્પન્ન થાય, તો જ રસ લાગે. રસ એવો લાગવો જોઈએ કે પછી ત્યાંથી છૂટવું મુશ્કેલ પડે. જુઓ કેવી વાત લીધી છે. એવો રસ લાગવો જોઈએ ત્યાંથી મૂકવું મુશ્કેલ પડે. ગુરુદેવ શ્રી ઘણી વાર પ્રવચન કરતા એમાં આત્મરસ ચડે એટલે ઘૂંટ્યા જ કરે. એક વાર, બે વાર, છ વાર, આઠ વાર, દસ વાર ઘૂંટ્યા જ કરે. પછી પાછા એમ પોતે ને પોતે કે અહીંથી આગળ હલાતું નથી, નીકળતું નથી. આ એક એવા વચનો છે ને એવો રસ જામે છે આત્માનો, અહીંથી નીકળતું નથી એમ કે. નીકળવું હોય તો પણ નીકળતું નથી. એ સાચો રસ છે. એટલે એમને બેનશ્રીએ પણ થોડા સિમ્ટમ લીધા છે કે ભાઈ કેમ તને રસ જામતો નથી, અને કેમ રસ જામે, જામે તો કેમ જામે, શું થાય કે છૂટવું ગમે. ત્રણસો ને બાસઠ થી અહીં સુધી રાખે. તીક્ષ્ણ ઉપયોગ નો કાલે નતો લખાયો. હે, બોલો જ બાકી છે, સ્વાધ્યાય થવાનો જ બાકી છે. 58 સુધી લખ્યું છે તમે. 58 લખ્યું, કાલ 360 માં લખાઈ ગયો. કાલે ફરીને લેશું પછી એના ઉપર લખાવ, પદ્ય થઈ જાય પછી લખાવ. અત્યારે 162 નો લખો, 162 નો ભેગો જ લખો, કેમ કે એમાં પણ રસ, રુચિ, એકાગ્રતા એ કોમન ફેક્ટર. આત્માની યથાર્થ રુચિ જરૂરિયાતમાંથી ઉત્પન્ન થાય છે અને આત્મસન્મુખ પુરુષાર્થને ઉત્પન્ન કરે છે, આત્મસન્મુખતાના પુરુષાર્થને ઉત્પન્ન કરે છે. જે સ્વરૂપ સમાધિનું કારણ છે